આ કથાનો વિસ્તાર અનંત છે, ભગવાન સ્વયં અનંત છે, ભગવાનના ગુણો અનંત છે. આમ સમજીને સજ્જનો એમાં કોઈ આશ્ચર્ય કે નવાપણું નથી માનતા, કે તો છે જ, વાસ્તવિકતા છે. વાસ્તવિકતાની બહારનું હોય તો આશ્ચર્ય થાય, પણ જે આપણે સમજતા હઈએ, આપણે જાણતા હઈએ કે આ તો આનું આ છે જ, રોજ ખીચડી દાળ ભાત શાક રોટલી ખાતા હોય કે આ તો છે જ, પણ કોઈક પ્રસંગે કઈક ઓહો આજે આ બનાવ્યું શું છે, તો એક આશ્ચર્ય થાય અને પૂછવાનું મન થાય. પણ અહીંયા તો ભગવાનની કથા નિત્ય 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 છે, નવી નવી જ છે, નિત્ય નવી, એટલે એમાં કઈ આશ્ચર્ય માનવા જેવું છે જ નહીં. અને એના માટે જેનામાં સાચી સમજણ છે, સારા વિચારો છે, એને આ કશું જ અડે નડે નહીં. એ સાહજિકતાથી પોતાના જીવનમાં ભગવત કથાને સત્સંગની માફક એને પોતામાં વણી લીધું છે. આ પ્રમાણે બધા સંશયો દૂર કરીને તુલસીજીએ રામકથાનો આરંભ કરતા પહેલા બધી વાતની ચોખવટ, જે કઈ શંકા હતા એ બધાના સમાધાન બધું જ કરી લીધા પછી, સૌને વંદન પ્રણામ આરંભ બધું જ કરી લીધા પછીથી, પોતાનો વિનય વિવેક પોતાનો પરિચય બધો આપી દીધા પછીથી, પછી એહી વિધિ હવે આ પ્રમાણે બધા એના સંશય દૂર કરીને કોઈને શંકા ન રહી કે આ ભગવત કથા ન હોય, કે આ તો માત્ર તુલસીદાસે જેમ કાલિદાસે પોતાનું સર્જન કર્યું, બસ એમ કાલિદાસનું પોતાનું સર્જન છે, ના ભવભૂતિ કે એમની મૌલિકતા, પણ અહીંયા આગળ એ પાંડિત્ય નથી, પણ જે ભગવાનની કથા પરંપરાથી ચાલી આવેલી છે એ જ છે, એટલે એમાં સંશય ના રાખશો. કઈ નવું કે મારું મૂકી દીધું છે એમ નહીં, આ ભગવત કથા જે આગળના ઋષિઓએ ગાઈ છે, લખી છે, એ પ્રમાણે જ મારી આ લખાયેલી કથા છે, એટલે એ પણ ભગવાનની કથા છે. રામચરિત્ર માનસ ક્યાંથી આવ્યું, કે ભગવાન શિવે સૌ પહેલા પાર્વતીજીને કહ્યું એમના મગજ એમના મનથી, એટલે એનું નામ પાડ્યું માનસ. ચરિત્ર રામનું પણ માનસ શિવનું. આ બધી બાબતોની છણાવટ ખૂબ સરસ કરી દીધી, અને ત્યાર પછીથી તુલસીદાસજી આરંભ કરે છે, એહી વિધિ રામ સબ સંશય કરી દૂરી. આમ બધા સંશયોનું નિવારણ કરીને કોઈ શંકા વચમાં ના કરે. જે આલોચકો હોય, વિવેચકો હોય, આલોચકો ને વિવેચકો હોય ત્યાંથી સારા, પણ બબુચકો હોય ત્યારે અંદર લીટા કરી મૂકે કઈ નું કઈ, તો એવાઓની વાત અહીંયા ગાડી છે. શિરધરી ગુરુપદ પંકજ ધૂરી. બસ આ બધું જ શંકાનું નિવારણ કરીને જેને ખોટું કરવું છે તો ખોટું કરવાનું જ છે. એક બહુ મોટા સરસ ચિત્રકારે પોતાનું સરસ ચિત્ર બનાવીને પૂર્ણ કરીને મૂક્યું, પછી બાજુ એક સૂચના મૂકી હતી, આમાં જે કઈ અધૂરું જેવું લાગે અથવા તો એને સુધારી લેજો, રંગ અને પીછી મૂક્યા છે. તો જે જોવા આવ્યો એને અંદર કઈક ને કઈક કઈક ને કઈક નાગો પાડ્યો. જયારે સાંજ પડીને જોયું તો આખું ચિત્ર બગાડી નાખેલું, એટલે પેલા વિવેચકો માં નહીં, આલોચકો માં નહીં. તો અહીંયા તુલસીજીએ બધી વાત કરી દીધી કે કોઈ સંશય ના કરશો. મેં આ પ્રમાણે બધા સંશયો દૂર કરીને મારા ગુરુ મહારાજના ચરણોમાં પ્રેમપૂર્વક વંદન કરીને એમની આજ્ઞા લઈને એની અનુમતિથી એહી વિધિ ગુરુપદ પંકજ શિરધર. આમ ગુરુ મહારાજના ચરણોની રજ, ગુરુ મહારાજના ચરણોની રજ શિરધરી, કારણ એ તો સર્વશક્તિ છે. બંદવ ગુરુપદ કંજ કોને મૂક્યા? કૃપા સિંધુ નરરૂપ હરિ, નરહરિયાનંદજી નામ હતું તુલસીજીના, ગુરુનું નામ નરહરિદાસજી હતું. એટલે કૃપા સિંધુ નરરૂપ હરિ, ભલે શરીરથી મનુષ્ય હતા પણ સાક્ષાત શ્રી હરિ હતા. મારા માટે તો શ્રી હરિ હતા. દરેકને પોતાના સદગુરુ માટેનો આદર એટલો બધો ઊંચો હોય કે એને એનામાં ભગવાન જ દેખાય. ગુરુ રેવ પરબ્રહ્મ શાંતમ શ્રી બ્રહ્મ તત્વમ, કે તો મારા ભગવાન, મારા ગુરુ સાક્ષાત બ્રહ્મ તત્વ છે, બીજું કશું જ નહીં. તો દરેકને પોતાના ઈષ્ટની માફક આપણે પણ કહીએ કે જે મહારાજ અમારા આરાધ્ય, અમારા ઈષ્ટ, અમારા ભગવાન છે. એટલે પોતાની પૂરેપૂરી શ્રદ્ધા વિશ્વાસ એની અંદર સ્થાપિત કરી દીધો, અને એ જ આપણા ઉદ્ધારક, એ જ આપણું સર્વસ્વ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ પંચબંધુ કુટુંબમ ચ ત્વમેવ, મારું સર્વસ્વ આપ છો. અને એ નાતો, આ તો મારો નાતો છે, અને એ નાતે અમારા સંબંધે આપને એટલું જ કહીએ, ક્લેશાંતા સી ભૂત્વમ, અમારા બધા જ પ્રકારના ક્લેશ આપ દૂર કરો, કારણ અમારા બાપ છો, મા બાપ છો, અને અમારા ક્લેશ દૂર કરવાના આપે જ. અને જે મહારાજનું સ્વરૂપ કેવું બતાવ્યું, સ્તુતિ કરતા, ક્લેશાતીતમ મમેશમ, મારો એ બાપ કોઈ પણ જાતના ક્લેશ, કંકાશ, અશાંતિ વગરના છે, એટલો ભાવ. અચલ સુખકરમ, જે ક્યારેય પણ હાલી ચાલી ના શકે, ખલાસ ના થઈ શકે, ખતમ ના થઈ શકે એવું અચલ સુખ આપવા વાળા, અચલ સુખકરમ. તો આવું સુખ, આટલો બધો, આટલી બધી જેને આપણે કે ધારણા, યોગના આઠ અંગો છે ને, એમાં એક અંગ છે ધારણા. પહેલી ધારણા કરવાની, પછી ધ્યાન કરવાનું કે મારા ગુરુ પરબ્રહ્મ છે, બ્રહ્મ વિષ્ણુ શિવાત્મકમ, આ બધું જ મારા જય મહારાજની અંદર છે. આવી ધારણા કર્યા પછીથી ધ્યાનમાં બેસવાનું. તો ધ્યાનમાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માના દર્શન થાય, અને એ જ રીતે આગળ સમાધિની અંદર આપણે પોતે આપણા સ્વરૂપની અંદર વિલીન થઈ જવાનું. સમ અવધિ, સમ નામ એની અંદર સ્થિર થઈ જવાનું, એની અંદર ઓગળી જવાનું, સમાઈ જવાનું, એ સમાધિ. અને એ રીતે ગુરુ ભગવાનની અંદર આપણી પરિપૂર્ણ નિષ્ઠા, એ જ વાત અહીંયા તુલસીજીએ કહી, શિરધરી ગુરુપદ પંકજ ધૂરી, ગુરુ મહારાજના ચરણો નહીં સ્પર્શવાના, ચરણ સ્પર્શ કરવા હોય ને તો આજ્ઞા લેવી પડે. એ ના પાડે, નહીં કરવાનું ચરણ સ્પર્શ, નહીં કરતો ચરણ સ્પર્શ નહીં કરવાનું. એને બદલે તુલસીજી આપણને શીખવાડે છે, ચરણ સ્પર્શ ન કરવાના ને ન મળે તો શિરધરી ગુરુપદ રજ. એની રજને માથે ધારણ કરી લેવાની, એના સ્વરૂપ સમજી, એની ચરણની પ્રસાદી. જો સ્વાભાવિક છે ચરણ સ્પર્શ ન પણ કરવા દે, તો તુલસીદાસજીએ એ રીતે જ મર્યાદા રાખી અને એ મર્યાદા વડે ગુરુચરણ વંદના કરી, પણ ચરણ રજની વંદના કરી. સેવક નાય સેવક. પુનિત મહારાજ બહુ સરસ ગાયું છે, મને તમારા દાસના દાસનો દાસ ચાર થઈ, ભગવાન થી જય મહારાજ થી વચ્ચે ત્રણ સેવકો, અને ત્યાર પછી ચોથો નંબર પાંચમો નંબર આપણો. પણ ત્યાંથી એ પાંચમા નંબર થી પણ ગુરુ મહારાજને આપણે અનુભવી શકીએ છીએ. એમના સેવકના સેવકની સેવા કરીએ તો પણ આપણી સેવા ત્યાં સુધી પહોંચશે. દર્શન કરવા કોઈ આવ્યો, કોઈ દર્શનાર્થી, અને એને કંઈક જરૂર પડી ને કંઈક થઈ ગયું, તો તમે એની સેવા કરો તો એ જય મહારાજ એનો સ્વીકાર કરે છે. પણ એમ કે મારે તો ચરણ પાદુકાને ગાદીના સ્પર્શ કરવા છે, પણ એને બદલે એની જે સેવા કરનાર હોય ને એની સેવા કરનાર હોય એની સેવા, એની સેવા કરીએ ને તો જય મહારાજ સુધી પહોંચી જાય. દાસાનુદાસો પરમાસ્મિ ભૂયઃ. વૃત્રાસુર ભાગવતની અંદર સ્તુતિ કરે છે, ભગવાન હું તો અસુર છું, તમારા દાસના દાસનો દાસ મને ગણજો. દાસાનુદાસો પરમાસ્મિ ભૂયઃ. બસ એટલું અંતર છે ને તો પણ બહુ છે. પૂરેપૂર મને હું તો છેક મહારાજ સુધી જ પહોંચી જઉં, બીજાને ધક્કો માર કશી જરૂર નથી. દૂરથી પણ આપણી આસ્થા શ્રદ્ધા ભક્તિ જે છે એ છે, એ રહેવાની જ છે, ક્યાંય જતી નથી રહેવાની. પણ બહુ બીજા શબ્દોમાં કહીએ ને એનું પ્રદર્શન કરવાની કોઈ જરૂર નહીં, જ્યાં બેઠા હોઈએ ત્યાંથી એ છે એક સેવા, ત્યાં સુધી જ પહોંચવાની છે. મંદિરના કોઈ પણ ખૂણે કંઈ પણ જરૂરિયાત પડી હોય, કચરા કચરો વારવાની કે કંઈક જરૂરિયાત હોય, ત્યાં સેવા કરીશું ને તો છેક મહારાષ્ટ્રની ગર્ભગૃહની સેવા કર્યા વરનું આપણને આપણને સંતોષ થવો જોઈએ, આનંદ. તો તુલસીદાસજી આપણને ત્યાં લઈ જાય છે કે રામકથાની આરંભ કરતા પહેલા બધા સંશયો દૂર કર્યા છે ને, હવે ગુરુ મહારાજના ચરણોની રજને સિરધારી આગળ વાત કરીશું.